අපේ ආංගනේ සිමන්දර ආදි චිනන්ද දේවනි අද පද්‍රාමණේ තයි તેનો વાર્ષિક દિવસ ચાલી રહ્યો છે. જીવનમાં લૌકિક અપેક્ષા ના તો ઘણા પ્રસંગો જેને જગત સુખ પ્રસંગો કહે છે એ દરેકના જીવનમાં આવતા હશે. પણ પોતાની આત્મ સાધનામાં ઉપકારી થાય એવા દેવ શાસ્ત્ર ગુરુની જીન મંદિરમાં પાવન પધરામણી થાય એવા મહા અમૂલ્ય પ્રસંગો તો ક્યારેક આવતા હોય છે. જેને પોતાની ચાહના છે, જેને પોતે પ્રાપ્ત કરવું છે, એવા પદને જે પ્રાપ્ત થયેલા પરમાત્મા છે એ પૂર્ણ સુખનો, હિતનો, શાંતિનો માર્ગ દેખાડનાર જે જીનેન્દ્ર દેવની વાણી, જીનવાણી શાસ્ત્રો છે, અને એ જીનવાણીના રહસ્યો ખોલીને આપણી સાધનાને પોષણ આપનાર ગુરુ, ઉપકારી ગુરુઓ એ આપણા જીવનમાં કમસે કમ ક્ષેત્રની નિકટતા આવે એ પણ એક મહાપુણ્યના યોગ છે. લૌકિક સંયોગોના પુણ્ય તો અનંતવાર મળ્યા છે અને નવી આકુળતાના જ નિમિત્ત થયા છે. અને આ સંયોગ સંયોગથી રહિત સ્વરૂપની સાધનામાં નિમિત્ત થાય એવા યોગ મળ્યા છે. પુણ્ય તો કામ કરે છે, આત્મહિતના સંયોગો વચ્ચે લાવીને મૂકી દે છે, પોતે પોતાની પાત્રતા તૈયાર કરતા નથી, અને તેથી એ મળેલો પુણ્યનો યોગ પણ એ નિષ્ફળતાને પામે. પાત્રતા એ શું છે? પોતાની અંતરંગ પ્રણતિમાં જ્ઞાનની યથાર્થ સમજણ થાય એ જ સાચી પાત્રતા છે. કસાઈની મંદતા રૂપ તો શુકલેશાના પરિણામ બીજા કોઈએ જીવને આ જીવે પણ અનંતવાર કર્યા છે. ચઢાણામાં જેને માટે દોલતરામજી કહે છે, મુનિવ્રત ધાર અનંત બેર ગ્રવેક ઉપજાયો. શુભભાવ તે અપૂર્વતા નથી. બાહ્ય શાસ્ત્ર અભ્યાસનો ક્ષમ એ કોઈ અપૂર્વતા નથી. અગિયાર અંગનું જ્ઞાન પણ એ શુષ્ક જ્ઞાન પણ અનંતવાર થઈ ચૂક્યું છે. એક અપૂર્વતા છે આત્મહિતની અંતરંગની રૂચિમાંથી જાગેલો ભાવ. એ શબ્દોની રચના નથી, એ વિકલ્પની ઝાડ નથી, એ આત્માના રસ, આત્માનું ગમવાપણું એનાથી રહિત એ શુષ્ક જ્ઞાન નથી. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ. ખરેખર આપણી દશા જોઈને જ્ઞાનીઓને તો નિરંતર કરુણા આવે છે કે જે યોગમાં, જે ભાવમાં, જે દુર્લભપણું, મનુષ્યપણું અને જૈનપણું પામીને આત્માના હિતના માર્ગે જવું તો એની બદલે ક્યાંક ને ક્યાંક જડ ક્રિયા, કોઈ ક્રિયા જડ, આપણે એમ થાય ક્રિયા જડ એટલે કોઈ પૂતગલની વાત હશે, કોઈ અજીવ દ્રવ્યની વાત હશે, કારણ કે શબ્દ શું વાપરો છે, ક્રિયા જડ એટલે જડની ક્રિયાની વાત હશે. જડની ક્રિયાની વાત નથી, જડની જેમ તો ક્રિયા કરે છે એનું નામ જડ ક્રિયા છે. જેમ કોઈ એક અત્યારના તો નહીં પણ પેલા ટેપ રેકોર્ડર હતા, અત્યારના સીડી પ્લેયર છે, ડીવીડી પ્લેયર છે, એમાં સુંદર મજાની તત્વની વાત આવતી હોય, નિર્ગ્રંથ મુનિરાજનો સ્વરૂપનું વર્ણન આવતું હોય, અપૂરો અવસરમાં મુનિરાજ કહેવા હોય એની વાત આવતી હોય એ પ્લેયરને શું ફરક પડવાનો છે. એમ ભૂતકાળમાં અનંતકાળથી જ્ઞાનના સમજણ વિના, જ્ઞાનના વિવેક વિના આવી જ ક્રિયાઓ આપણે જ, બીજા તરફ જવા જેવું નથી, આપણે જ કરી હતી. અને જો ન કરી હોત તો અત્યારના પરિભ્રમણમાં કેમ ઉભા છીએ આપણે? કોઈને એમ થાય તો ક્રિયા ન કરવી. ભાઈ, ક્રિયા કરવી ન કરવી એના કરતા એ ક્રિયા શું છે એનું એકવાર સ્વરૂપ વિચારી લેજે. જે જેનું સ્વરૂપ જાણશે એને પછી કરવું કે ન કરવું, ગ્રહણ કરવો કે ત્યાગ કરવો, એ પ્રશ્ન જ નહીં ઉઠે. જેમ કોઈ આવીને આપણને પૂછે ઝેર પીવું કે ન પીવું, આપણે શું ઉત્તર આપશો? શું આપશો? ન જ પીવા એવું જ આપશો ને? અગ્નિમાં હાથ નાખવો કે ન નાખવો, પ્રશ્નનો ઉત્તર શું હોઈ શકે? અરે ભાઈ, અમે જ ઉત્તર સમાધાન કરીએ તને સ્વીકાર્ય થાય કે ન થાય એની કરતા ઝેર કોને કહેવાય એનું સ્વરૂપ જાણી લે એકવાર. અગ્નિ કોને કહેવાય એ તું વિચારી લે, પછી પૂછવા પણ આવવું જ નહીં પડે. અને મૂળ ભૂલ આપણી એ રહી ગઈ છે, કોઈ પણ વસ્તુના, આપણે તો મુખ્યતઃ આત્માને સ્વરૂપની વાત લેવી છે, બાકી ખરેખર જળનું સ્વરૂપ પણ જો યથાર્થપણે જાણશું તો એ પછી રજકણ હો કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા ભિન્ન પૂદગલ સ્વભાવ, કદાચ ભિન્ન નહીં હોય, અનેક હશે કદાચ. શું હશે? ફરીથી આ શબ્દો જ આપણને કહે છે, જે સ્વભાવ સુધી પહોંચે છે તેને અનેકતા દેખાતી નથી અને પર્યાય બુદ્ધિમાં અનેકતા દેખાયા વગર રહેશે. એના ઉપર તો આખો પેલો સમતાના બોલ ઉપર લીધો હતો. બનારસીદાસજીનું સમયસા નાટકમાં 26 નંબરનું પદ છે. પૂજ્ય ગુરુદેવજીએ એ વાત અને કૃપાળુદેવના પત્ર ઉપર 26 વર્ષની ઉંમરના એ જ આખા પદ ઉપરનો અર્થ કરેલો, એના ઉપર પ્રવચનમાં વાત લીધેલી. બનારસીદાસજી હજી તો નવ તત્વમાં જીવ અજીવની વાત તો પછી આવશે, એ પહેલા તો 6 દ્રવ્યની વાત કરી. એમાં જીવ દ્રવ્યની વાત ઉપર આપણે આવ્યા હતા ગુરુદેવજીના. પહેલા ધર્માસ્થી અધર્માસ્થી આકાશકાળ આવી ગયું, પછી જીવનું લક્ષણ શું? ફરીથી કોણ કોને બતાવે છે જીવનું લક્ષણ? સમતા રમતા ઉર્ધ્વતા જ્ઞાયકતા સુખભાસ કોને બતાવે છે? આશ્ચર્ય છે, જીવને જીવનું સ્વરૂપ બતાવવું પડે એના જેવું બીજું આશ્ચર્ય શું હોઈ શકે? કોઈને એના ઘરનું એડ્રેસ કહેવું આપણને વિચિત્ર નહીં લાગે? અથવા કોઈ આવીને પૂછે આપણને કે મારું ઘરનું સરનામું શું છે? એમ આશ્ચર્ય છે કે જીવને જીવનું સ્વરૂપ બતાવવું જ પડે છે, કારણ કે જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત. જીવનમાં એટલું નક્કી કરી લેવું છે, મારા દુઃખનું કારણ મારા અજ્ઞાન સિવાય બીજું કોઈ જ નથી. અંશ માત્ર પણ જો બીજાનો દોષ હોત તો દેવ શાસ્ત્ર ગુરુએ મને શા માટે ઉપદેશ આપ્યો? મને જે કોઈ હેરાન કરે છે, દુઃખી કરે છે, એને ઉપદેશ આપવો જોઈએ. 100% મારો જ પોતાનો અપરાધ છે, મારો જ દોષ છે, મારા જ જ્ઞાનનું અજ્ઞાનત્વ છે. જીવ સ્વયં પોતે જો દોષ કરે છે તો જીવ સ્વયં પોતે તેને ટાળી શકે છે. જો બીજો કોઈ કરાવતો હોય તો ટાળવાનો અધિકાર આપણી પાસે રહેતો નથી. તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ. જીવનમાં મહાદુર્લભ એવો વિતરાગ માર્ગ જૈન દર્શન હાથમાં આવવા છતાં પણ ક્યાંક વ્યક્તપણે કે અવ્યક્તપણે જગતમાં જેમ ઈશ્વર કરતાનો અભિપ્રાય રહ્યો છે એમ જૈન દર્શનમાં આવીને કર્મ કરતાનો અભિપ્રાય રહ્યો છે. કર્મ મને હેરાન કરાવે છે, કર્મ મને દુઃખી કરે છે, કર્મને કારણે ચાર ગતિમાં પરિભ્રમણ કરું છું. ભાઈ, શું તારો પોતાનો કોઈ દોષ નથી? આ પ્રવચનોમાં અને બીજા પ્રવચનોમાં ગુરુદેવજી ઘણી વાર લે છે, સંસારી શું છે? સ્વરૂપમાંથી સરી જવું તેનું નામ જ સંસાર છે. સંસાર ક્યાં રહેતો હશે, સંયોગમાં કે સ્વભાવમાં? જો સંયોગમાં સંસાર રહેતો હશે તો તેનું દુઃખ તને કોઈ દી ન થવું જોઈએ. કારણ કે પર પદાર્થનું કોઈને પણ, ચાહે સો તે જ્ઞાની હો કે અજ્ઞાની હો, પર પદાર્થનું ક્યારે પણ કોઈને વેદન હોઈ શકે જ નહીં. વેદન પોતાને પોતાની પર્યાયનું હોય છે. એ જો રાગ દ્વેષ મોહ મમતામય હશે, કસાયમય હશે, તો આકુરતાનું વેદન હશે. અને જો એ પર્યાયમાં સ્વભાવના આશ્રય સમ્યક દર્શનના ચારિત્ર સંવર નિજરા મોક્ષ માર્ગ કે મોક્ષરૂપ પ્રણતિ હશે તો અનાકુળ આનંદનું વેદન હશે. અને જો સ્વભાવ જ સંસારમય હશે તો સંસાર ટળશે કે દી? કારણ કે સ્વભાવ કોઈ દી છૂટે નહીં અને સંયોગ છૂટા વગર રહે નહીં. તત્વ વિચારણા નથી, અને તત્વ વિચારણા નહીં હોવાથી તત્વના મૂળ સ્વરૂપ સુધી આપણે પહોંચી શક્યા નથી. વર્ષો પહેલાની વાત છે, 79 વર્ષ થઈ ગયા. પૂજ્ય ગુરુદેવજીએ રાજકોટમાં ચાતુર્માસ સમયે આત્મસિદ્ધિ ઉપર પ્રવચન કરેલા, જેનું પુસ્તક પણ છપાયેલું છે. અને એ જ વર્ષમાં, એ જ ચાતુર્માસમાં, એના પછી અપૂર્વ અવસર ઉપર પ્રવચન કરેલા, જે પણ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયેલું છે. એક અપૂર્વ અવસરના પ્રવચનમાં એક વાર એ વાક્ય ગુરુદેવજી કહેલું, સંયોગ વિયોગ લઈને જ આવે છે, પણ સ્વભાવની મહત્તા, અધિકતા, રુચિ, રસ નહીં હોવાથી જે સંયોગો મળે છે એમાં આપણે તન્મય એકાકાર સુખબુદ્ધિ કરીએ છીએ, અને જેમાં જેની સુખબુદ્ધિ એનું અસ્તિત્વ ઈચ્છે કે એનો નાશ ઈચ્છે. હું સામાન્ય છે, કારણ કે પોતાને સુખ સદાય જોવે છે, તો સુખ જે પદાર્થને આધારિત છે એ પદાર્થનું નિત્ય આપણે શું ઈચ્છીએ, અસ્તિત્વ શું છે. અને તેથી નાશવાન એવા સંયોગોને આપણે શું ઈચ્છીએ છીએ, નિરંતર ટકધારે, નિરંતર મારી સમીપતા મારે. પણ એ સંયોગ વિયોગ લઈને જ આવે છે. જ્ઞાનીએ જે વખતે સંયોગ થયો છે તે વખતે એના વિયોગને જોયો છે, અને તેથી વિયોગના કાળે તેમને આકુરતા થતી નથી. અને આપણે સંયોગને નિત્ય ક્યારે જોઈએ છે? નાશવાન, અનિત્ય, ક્ષણભંગુર એવા સંયોગની નિત્યતા ક્યારે માને છે? અરે, હજી તો ઉદય સાતાનો પુણ્યનો આવ્યા પહેલા, સંયોગ મેળ્યા પહેલા પણ સંયોગની કલ્પના કરી લઈએ કે આ સંયોગ મને મળે અને સદાય મારી સાથે રહે. અરે, જો સંયોગ સાથે રહેશે તો સ્વભાવને સંયોગમાં ફરક શું રહ્યો? જીવનમાં એ વાત કરીને એક ઉદાસીનતા, સંયોગો પ્રત્યેની ઉપેક્ષા નામનો વૈરાગ્ય. સંયોગની તિરસ્કાર તેનું નામ વૈરાગ્ય નથી. સંયોગ કે સંયોગી ભાવ, રાગ દ્વેષ મોહ પુણ્યપાપના કસાયના, મંદ કસાય તીવ્ર કસાયના પરિણામોની ઉપેક્ષા વૃત્તિ, ઉદાસીનતા વૃત્તિ. ઉપેક્ષા ઉદાસીનતા કોને કહેવાય? એ હોય તો તેની અધિકતા નહીં અને ન હોય તો તેનો ખેદ નહીં. બે પ્રકારની ભાવના. જ્ઞાની ધર્માત્મા કદાચ પુણ્યના ઉદયે ચક્રવર્તી પદ પ્રાપ્ત થયું હોય, સંયોગો પ્રતિ ઉપેક્ષા વર્તે છે, અને કદાચ પાપના ઉદયે નિર્ધનપણું હો, રોગીષપણું હો, તો પણ ક્યારેય સંયોગોની એમને તૃષ્ણા હોતી નથી. કારણ કે જ્યાં સુખ બુદ્ધિ જોડી ગઈ છે, જેનું મને વેદન જ થતું નથી એની ચિંતા કેટલી થશે. જેમ કોઈ આવીને કે બાજુવાળાએ આટલું વેપાર ધંધામાં નુકસાન કર્યું, આપણને કેટલું આકુલતા થતી હશે. કેમ ન થાય? બાજુમાં છે ને. અરે, બાજુમાં હોવા છતાં એનાથી ભિન્નતા છે. એવી જ રીતે એ લાભ થાય છે, કરોડો કમાય છે, આપણને કેટલો ઉત્સાહ આવે. જીવનમાં એવી જ ઉપેક્ષા વૃત્તિ. શરીર આદિ નિકટના રહેલા પદાર્થો અને સાથે વિભાવ રૂપે રહેતા પુણ્ય પાપના ભાવો વૃત્તિ કરવાની છે. તો અહીંયા એક સુંદર બનારસીદાસજીએ આત્માના ગુણોનું, આત્માના લક્ષણનું, આત્માના સ્વરૂપનું, જે આપણને આત્મસિદ્ધિ જે સ્વરૂપ સમજ્યા વિના, તો કયું સ્વરૂપ, કોનું સ્વરૂપ? ખરેખર તો છય દ્રવ્યનું, સાતેય તત્વનું કોઈનું પણ. કારણ કે જેનું સ્વરૂપ નહીં જાણીએ તો એ મારું છે કે બીજાનું એ ક્યારેય ખબર નહીં પડે. અને એના સ્વરૂપના જ્ઞાન વગર ગ્રહણ ત્યાગ શેનો થશે? સમયસારની 34મી ગાથામાં શ્રી કુંદકુંદ આચાર્યદેવે એટલા માટે પ્રત્યાખ્યાન એટલે ત્યાગની વ્યાખ્યા શું કરી? તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. સુંદર વાત આચાર્યદેવે લખી છે. ખરેખર તો આચાર્યોની તો શું વાત કરવી, એ તો ઉત્કૃષ્ટ આત્મહિતના ઉપદેશના દાતા છે. જ્ઞાની ગુરુની એક વાણીમાં, એક વાક્યમાં પણ અનંત ભાવ ભરેલા હોય છે. એ અનુભવી પુરુષની કહેલી વાણીના ભાવના તળ સુધી પહોંચવાનું સામર્થ એ અનુભવી જ્ઞાની પાસે જ હોય છે. આપણે શબ્દ જ્ઞાનથી જ્ઞાનીની વાણી સાંભળી લઈએ છીએ, લખેલી વાંચી લઈએ છીએ, પણ જ્યાં સુધી અંતરંગ આત્મ રૂચિ નથી, આત્માનો પ્રેમ નથી, ત્યાં સુધી તેના મૂળ રહસ્ય સુધી પહોંચી શકતા નથી. જ્ઞાનીની વાણી કઈ રીતે વાંચી શકાય? આપણે વાંચીએ છીએ ને, શબ્દ જ્ઞાનથી વાંચી શકાય છે, અંતરંગ રૂચિથી સમજી શકાય. સાંભળવું એક કાર્ય જુદું છે અને સમજવું એક કાર્ય જુદું છે. શું છે સાંભળવું? એ શું છે? કર્ણેન્દ્રિયના વિષયનું છે. અને સમજવું કોનું છે? જ્ઞાનનું કાર્ય છે. જ્યાં સુધી એ જ્ઞાનની ઉર્ધ્વતા રાખીને, જ્યાં જે બોલમાં છે, એક સરસ કયો બોલ છે આત્માના પહેલો? સમતા, રમતા, ઉર્ધ્વતા. સુંદર, ભલે આ નાટક સમયસારમાં ઉર્ધ્વતા એટલે ઉર્ધ્વગામીનો લીધો છે, જે પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સીધા. આત્માનો સ્વભાવ જ છે ઉર્ધ્વ, એ ક્ષેત્રથી નહીં. અહીંયા આખી વાત શું લીધી છે? જેની વિદ્યમાનતા વગર કોઈ પણ જગતના પદાર્થોની સિદ્ધિ ન થાય. કોઈ એક શબ્દ આપણે સાંભળવામાં આવે, આ મકાન છે, આપણને કોની સિદ્ધિ થશે? કોનો ખ્યાલ આવશે? જેને જ્ઞેયની અધિકતા છે એને મકાન ખ્યાલમાં આવશે કે આ ભાઈ મકાન વિશે કહે છે. અને જેને જ્ઞાનની, જ્ઞાનમય આત્માની અધિકતા હશે એને ખ્યાલ આવશે કે મકાનને જાણનાર જ્ઞાન વગર આ મકાન જેમ ક્યાંથી સિદ્ધ થયું? આ એક પદ્ધતિ જો જીવનમાં આપણે નિરંતર શીખશું, અભ્યાસ કરશું, પ્રયત્ન કરશું, તો એ જ્ઞાનનો અભ્યાસ જ્ઞેયની ગૌણતા કરીને જ્ઞાયક સુધી પહોંચાડી દેશે. પણ સમયસારની પંદરમી ગાથા કહીએ એ પ્રમાણે નિરંતર જ્ઞેય લુપ્તતા પડે છે. જે જે ઇન્દ્રિય વિષય સામે આવે છે તે વખતે કોઈથી વિચાર્યું પણ નથી, વિચારતા પણ નથી. શું નથી વિચારતા? કે સામા પદાર્થને જ્ઞેય કીધો તો જ્ઞેય ક્યારે કીધો હશે? ક્યારેક પ્રતિબિંબ કીધું તેનો અર્થ શું થયો? બિંબ હશે તો પ્રતિબિંબનો પ્રશ્ન આવશે. એમ જાણનાર જ્ઞાયક જ્ઞાનમય પદાર્થ હશે તો જ્ઞેય આવશે. નિમિત્ત છે તો સામે નૈમિત્તિક છે, એમ જ્ઞેય છે તો એને જાણનાર જ્ઞાન છે. પણ હર સમયે સુખ બુદ્ધિ પર પદાર્થોમાં જ પડી છે, સંયોગમાં જ પડી છે, અને તેથી એક જાણનાર જ્ઞાન સ્વભાવમય તત્વને મહા મૂલ્યવાન જગતનું ઉત્કૃષ્ટ ઉપાદાન તત્વ એને આપણે ઓળંગીને તુરંત જ જ્ઞેયોમાં, બાહ્ય સંયોગમાં, ઇન્દ્રિય વિષયોમાં એકાકાર થઈ જાય છે. પ્રગટ નિધાન પરમ નિધાન પ્રગટ મુખ આંગળે જગત ઓળંગી હો જાય જિનેશ્વર. આનંદ ગાંધી કહે છે પરમ નિધાન, જેવું તેવું નિધાન નથી, પરમ ઉત્કૃષ્ટ એવું નિધાન ભંડાર ક્યાં છે? પ્રગટ મુખ આગળે, તારી પાસે તો કહેવાનું બાકી, તું જ છો, અને છતાં જગત એને શું થાય છે? ઓળંગી જાય છે. ગરીબ હોય એને જેમ ચિંતામણી રત્ન આપવામાં આવે, ટોડલવલજી એ વાત ઘણી લીધી, કોઈ રોગીને અમૃત આપવામાં આવે અને પગ ધોવામાં વાપરે તો એને કેવો કેવો, સદભાગી કે દુર્ભાગી, કેવો કેવો? અરે અમૃતનો યોગ મેળો એ સદભાગ્ય છે, પણ પ્રયોગ કરતા ન આવ્યો. યોગ તો મળે છે પણ શું ભૂલ કરીએ છે? પ્રયોગ કરતા ન આવડું. પૂજ્ય બેનસી જેમ કે છે, સંયોગ બદલાવાનો મહેનત કરીએ છીએ એની કરતા ઉપયોગ કેમ નથી બદલાવતો? તારા હાથમાં શું રહેલું છે, સંયોગ બદલાવાનો અધિકાર છે કે ઉપયોગ બદલાવાનો? ફરી ફરીને પોતાને પોતાના પ્રત્યે ખેદ થવો જોઈએ કે મેં અનાદિકાળથી સુખ માટે પ્રયત્ન કર્યો હતો, કરી રહ્યો છું, અને છતાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ કેમ નથી? શું જગતમાં સુખ નથી એટલે સુખ નથી મળતું? એવું છે? જો એવું હોત તો જગતમાં ભૂતકાળમાં અનંત જીવો પૂર્ણ સુખને કેમ પામ્યા? એક વિચારવા જેવું છે, પહેલો જ પ્રશ્ન આપણા બધા આપણા માટે, જગતમાં સુખ હશે કે નહીં? મને અનાદિથી પ્રાપ્ત નથી થયું તો સુખ નહીં હોય એવું લાગે છે. જો જગતમાં સુખ ન જ હોત તો સુખને પ્રાપ્ત કોઈ આત્મા નહીં હોય, અને સુખને પ્રાપ્ત આત્મા નહીં હોય તો તારા માટે પૂજ્ય કોણ રહ્યું? જો તું કોકને પૂજ્ય માને છો તો શેના માટે માને છે? કોઈને આપણે પૂજ્ય કેવી રીતે માનીએ? એના પુણ્યથી માનીએ? એના પરમ ઔદારિક શરીર આદિ છે એનાથી માનીએ છીએ? આઠ પ્રાતિહાર્ય છે, 34 અતિશય હોય છે એનાથી માનીએ છીએ? મારે જે પ્રાપ્ત કરવું છે એમણે પૂર્ણ પ્રાપ્ત કર્યું છે માટે પૂજ્ય છે. તો જો મને સુખની ચાહના છે અને જગતમાં હું કોઈને પૂજ્ય માનું છું તો નિશ્ચિતપણે એ સુખને પ્રાપ્ત હોવા જોઈએ. એ વાત પણ એક ગુરદેવસિંહે કૃપાળુ દેવના એક સમાધિના દિવસે એક એમના પદ ઉપરથી લઈને, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીવા, એ પદ ઉપર સુંદર એક એક જ્ઞાનીના એક પદ એક વચનમાં કેટલું રહસ્ય ભર્યું એની વાત, કે દેવ શાસ્ત્ર ગુરુ ઉત્પાદવય દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાય સાત તત્વમાંથી નક્કી કરે. ઉપજે મોહ વિકલ્પથી એ શું દેખાડ્યું? ઉપજે એટલે શું દેખાડ્યું? ઉત્પાદ, ઉત્પાદ અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં, એમાં શું આવી ગયું? વ્યય દેખાડ્યો. તો કોઈ તત્વ એવું છે કે ઉત્પન્ન વખતે પણ હતું અને વ્યય વખતે પણ હતું, એવું કોઈ તત્વ તો હતું? જો એવું ન હોત તો દુઃખને ભોગવનારો બીજો અને સુખને ભોગવનારો બીજો થઈ જાય, ક્ષણિક વાદમાં ચાલ્યો જાય. એક જ પદની અંદર શું જૈન દર્શનનો મૂળ સિદ્ધાંત કયો સિદ્ધ કરીને બતાવ્યો? ઉત્પાદ, વ્યય, દ્રવ્ય અને જીવનમાં આવી જો દશા થઈ છે, થઈ શકે છે, તો જગતમાં આવી દશા પ્રાપ્ત જેને મોહ વિકલ્પ હતો અને અંતર્મુખ થઈને એને ટાળ્યો, એવા એક આકુરતા દુઃખથી પૂર્ણ સુખી એવા એક થોય આત્મા જગતમાં હોવા જોઈએ. એનું નામ દેવ છે, જીનેન્દ્ર પરમાત્મા છે, કે જેણે આ વિધિથી આ પ્રકારથી આવી દશાને પ્રાપ્ત કરી છે. અને એમણે એકલી પ્રાપ્ત કરી અને વર્ણન ના કર્યું હોત તો જગતના બીજા જીવો એ માર્ગે કેમ આવત? તો એમણે જે વિધિથી આ પૂર્ણતાને પ્રાપ્તિ કરી છે એ વિધિનું વર્ણન પણ એમણે કહ્યું છે, અને એ જે કહેલું એ જેણે ઝીલીને લખ્યું છે એને શાસ્ત્ર જીનવાણી કહેવામાં આવે છે. અને આવી સુખ પ્રાપ્તિના માર્ગે એમ ન સમજવું હું એકલો છું, હું પહેલો જ છું. આ માર્ગે ચાલીને પૂર્ણતાને પ્રાપ્ત અનંતા છે, અને આ માર્ગે ચાલનારા અત્યારના અસંખ્ય જીવો છે. ભલે તને પ્રત્યક્ષ પ્રાપ્ત હોય કે ન હોય, એટલું ના સમજી દેવું કે મને જેટલું દેખાય એટલું જ વિશ્વ છે. કોઈને એમ થાય અમે તો જોઈએ એટલું માનીએ, ભાઈ અમને જ સીન ટુ બી બિલીવર, અમે ન જોઈએ અને ન માનીએ, સારી વાત છે. તું જો એટલું જ જો માને તેનો અર્થ થયો કે તારી પાસે કેટલું જ્ઞાન જોવે, અધૂરું કે પૂરું? એવું ક્લેમ કોણ કરી શકે કે મને જેટલું દેખાય એટલું જ જગત છે? એવું ક્યારે કહી શકાય? જો પૂર્ણ જ્ઞાન હોય તો. અને એવું કોણ વ્યક્તિ છે જે પોતે કહેશે મારી પાસે પૂર્ણ જ્ઞાન? અને જો પૂર્ણ જ્ઞાન હોય તો બીમાર પડે ડોક્ટર પાસે શું કામ જશે? સોનું છે કે પિત્તળ એ ચકાસવા માટે કોની પાસે જશે? સોની પાસે શું કામ જશે? જીવનમાં અપૂર્ણ જ્ઞાન છે એટલો પહેલો સ્વીકાર કરવો પડશે. જેની પાસે વિપરીત જ્ઞાન છે એની જ પાસે અભિમાન છે, જેની પાસે જ્ઞાન સમ્યક હોય છે એની પાસે માન ન હોય, એ જ્ઞાન સ્વરૂપ આત્માનું બહુમાન હોય, સંયોગનું અભિમાન ન હોય. તો એ જ્ઞાનની અપૂર્ણતા છે, અરે વિપરીતતા પણ છે. એનો અર્થ કે આપણે નથી જોયું એવું પણ જગતમાં, નથી દેખાતું એવું પણ જગતમાં રહેલું છે. તો ફરીને કે જેણે સંસાર હતો અને અંતર્મુખ થઈને એનો નાશ કર્યો એવા જગતના આત્માઓ પણ છે, એવા પૂર્ણ જ્ઞાન અને સુખને પ્રાપ્ત એને આપણે પરમાત્મા જીનેન્દ્ર દેવ અરિયન સિદ્ધ ભગવાન કહીએ છીએ. અને અરિયન પરમાત્માએ આ એકલું પોતા માટે છુપાવેલું એવું રાખ્યું નથી કે હું આવું જો સ્વરૂપ જગતને બતાવીશ તો જગતના બીજા જીવો પણ મારી જેવા થઈ જશે, એવું નથી. જૈન દર્શનના માર્ગની એ મહાનતા છે. ગુરુ પણ ક્યારે પણ છુપાવ્યા વગર વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું પૂર્ણપણે કહી દે છે. એ છદ્મસ્થ જ્ઞાની હો, આચાર્ય ભગવંતો હો, કોઈને પણ એક અંશ માત્ર પણ એવું નથી કે હું બધું કહી દઈશ તો શિષ્ય કદાચ મારાથી અધિક હોઈ જશે. અરે અધિક ગુણમાં હોય એની હંમેશા અનુમોદના હોય છે. પાંચમી ગાથામાં કુંદકુંદ આચાર્ય દેવ એમ કહે છે, મને જે કોઈ આત્માનો નિજ વૈભવ પ્રગટ્યો છે એ સર્વથી. શબ્દ શું વાપરો છે? જે કોઈ શું કામ શબ્દ વાપરો? જે કોઈ અમને નિજ આત્માનો વૈભવ પ્રગટ થયો છે, કારણ કે પૂર્ણ દશા થઈ નથી, તેમજ અમે વિપરીતતામાં પણ નથી. વિપરીતતા અને પૂર્ણતા બે વચ્ચેની સ્થિતિનું નામ શું કહેવાય? અપૂર્ણતા. વિપરીતતા અને પૂર્ણતા બે વચ્ચે શું હોય? જેમ કહીએ સ્ટાર્ટિંગ પોઈન્ટમાં નથી અને ફિનિશિંગમાં નથી પહોંચ્યો, એનો અર્થ ક્યાં છે? માર્ગમાં, ઇન બિટવીન માર્ગમાં છે. તો આચાર્યદેવ પોતે માર્ગમાં છે, તો પોતે કે અમને જે કાંઈ, પૂર્ણ તો પરમાત્મા જેવો પ્રગટો નથી, પણ જે કાંઈ નિજ વૈભવ પ્રગટો છે સર્વથી સર્વથી, એમાં માર્ગ ચર્યન પરમાત્માએ આપણા ઉપર અકસાઈ કરુણા કરીને. જ્ઞાનીની કેવી કરુણા હોય છે? નિષ્કારણ. તેમની નિષ્કારણ કરુણાને પણ નિત્ય પત્યે સ્વભાવમાં આત્મસ્વભાવ પ્રગટે છે. તો પરમાત્માને અકસાય કરુણાથી જે વિધિથી તેઓ પૂર્ણતાને પામ્યા, એ વિધિ આપણને બતાવી છે, શાસ્ત્રોમાં વર્ણવી છે, અને જ્ઞાનીઓએ એના રહસ્ય ખોલીને આપણને સમજાવી છે. તો એ સુંદર વાત આપણને ફરીથી, એ આત્માનું લક્ષણ શું, આત્માનું સ્વરૂપ શું, આત્માનો સ્વભાવ શું, એની વાત સ્વયં પોતે કૃપાળુ દેવે એ પોતાના પત્રોમાં એક બતાવ્યું છે. 26 વર્ષમાં એમણે ચૈત્ર સુદ એકમ 1949માં એક પત્રમાં આ જ પદ ઉપરનું વર્ણન કર્યું છે. એમાં 7 બોલથી ગુણથી આત્માના લક્ષણ બતાવે, સમતા, રમતા, ઉર્ધ્વતા, સ્નાયકતા, સુખભાસ, ચેતનતા, વેદકતા, એ સબ જીવ વિલાસ. એ આત્માનો વિલાસ છે, આત્માનું સ્વરૂપ છે, આત્માનો સ્વભાવ, આત્માનું એક હોવાપણો છે. અને આમાં પત્રમાં શ્રીમદજી એક સરસ, એમાં કેવી રીતે નિરાબાધપણે સર્વજ્ઞ પરમાત્માએ આની વાત કહી છે, એના પત્રમાં એવું સરસ શરૂઆત છે. શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય, તે પ્રકારે તેની સ્થિતિમાં હો, તેની વિશે અમારું ઉદાસીનપણું છે. ક્યાંય પણ કોઈ દુઃખી જોઈને જ્ઞાનીને ક્યારે પણ એની હીનતાને પોતાની અધિકતા એનું તિરસ્કારપણું ક્યારેય ન હોય, ઉલટાનું દુઃખીને જોઈને એના પ્રત્યે કરુણાની વૃત્તિ હોય છે, એના પ્રત્યે કેવું છે ઉદાસીનપણું. એ એના જીવ એના પરિણામો ભૂતકાળમાં કરેલા એનું અત્યારના એ ફળ ભોગવે છે, પણ ભવિષ્યમાં એ પણ હિતના માર્ગે આવે એવી ભાવના હોય છે. જ્ઞાનીને સર્વજીવ પ્રત્યે જેવી એની સ્થિતિ છે એવું જાણીને એ પણ સુખી હો. પૂજ્ય ગુરુદેવજીએ ધ્યાનના પ્રકારોમાં એક ધર્મ ધ્યાનના પ્રકારમાં આજ્ઞા અપાય વિધિમાં એ વાત બતાવતા કે અમે તો નિશ્ચિતપણે 8 કર્મથી રહિત થવાના છીએ, જગતના બધા જીવો પણ 8 કર્મથી રહિત સુખી થા. અમે જે દશા તરફ જઈ રહ્યા છે એ દશા તરફ બધા જીવો પહાવ એવી એક નિષ્કારણ કરુણા હોય તો સહજ એ જીવો પ્રત્યે કેવી છે? ક્યારે પણ કોઈના પુણ્યના ઉદયને જોઈને શું ન હોવું જોઈએ? એ મને હો એવું નિદાન બંધ બાંધવું નહીં, એના પ્રત્યેનો ઈર્ષ્યાભાવ માદર્શ ભાવ તો ન હોય, માત્સર્ય ભાવ, પણ એવું મને હો એવું નિદાન. તને શું તારા સ્વરૂપમાં ઓછપ લાગી છે કે સંયોગની તું માગણી કરે છે? અને જેને પોતાના જ અસ્તિત્વમાં પોતાના સ્વરૂપમાં ઓછપ લાગી છે, સમજવું એ સાધનાના માર્ગે ક્યારે આવી શકશે નહીં. સાધનાનો માર્ગ પરાધીન રૂપ હોય કે સ્વાધીન રૂપ હોય, પોતાની સાધનામાં નિમિત્ત રૂપ કે ઉપકારી ઘણા હોઈ શકે છે, પણ કાર્ય તો સાધીનપણે જ સ્વતંત્રપણે જ પોતે જ કરવાનો છે. જો બીજા કરાવી દેતા હોત તો પ્રશ્ન એ જ છે કે અત્યાર સુધી આપણને ન કરાવ્યો એ દોષ એના ઉપર જશે. કમસે કમ ઉપકારીને તો દોષથી રહી વિસરાય છે, દોષ પોતાનો અને ઢાળીએ છે બીજા ઉપર. કોઈ એમ માને કે કોઈ દેવશાસ્ત્ર ગુરુ કે કોઈ બધા મને તારી દેશે, એનો અર્થ કે અત્યાર સુધી તને તાયરા નહીં અને ઘણાને તાયરા, तो कोना ऊपर दोष ना की दे दो। अरे कम से कम, कम से कम एकलो तो विवेक उपकारी प्रत्ये राखजे के मारो ज पोतानो ये भूल छे। तैयार ये कीधे एना पति अमे तो दा हवे बहु सुंदर कृपाणु देव कहे कि तीर्थंकर भगवान शू कहे एनी वात लईने कहे कि जे प्रकारे निराबादपणे जीवनानो पदार्थ अमे जाण्यो छे। तीर्थंकर परमात्मा एम कहे कि अमे अमारा केवल ज्ञानमां आवा आत्माने निराबादपणे अमे जाण्यो छे। निराबाद एटले शू? बाधा न आवे तो बरोबर, तो शब्द थी तो बाधा एटले शू? કે અમે જે આમાં જીવનું સાત લક્ષણથી સ્વરૂપ બતાવશું એમાં કોઈ પણ બાધા, કોઈ પણ દોષ, એમાં વિપરીતતા નહીં આવે। જેમ જેનું જે લક્ષણ હોય એમાં ત્રણ દોષ ક્યાં હોય? અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ। તો આ જે જે લક્ષણ છે એમાં ક્યાંય પણ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષ નહીં આવે, એનું નામ નિરાબાદપણે। આત્મા કેવો છે? સમતા, સૌથી પહેલો છે ને સમતા। અને સમતામાં સરસ વ્યાખ્યા લીધી, સમાન એટલે બધું, બધું સમાન, બધા સમાન ને, બધા સમાન ને, જ્ઞાની હો કે અજ્ઞાની હો, બહિરાત્મા સંસારી કે શીર, બધા સરખા। એક બહુ સુંદર રીતે એનો વિસ્તાર આપણને કર્યું છે, કોઈ પણ જીવ લ્યો દરેકના અસંખ્ય પ્રદેશ સમાન છે। આ સમતા પણ લીધી, ભાઈનું એ પ્રકારની નથી લીધી અંદર। અને આ સમતા પણ કોઈ પણ જીવ, કોઈ પણ જીવ કહેતા કોણ? નિગોદથી લઈને સિદ્ધ ભગવાન લ્યો, દરેકના શું હોય છે? અસંખ્ય પ્રદેશ એ નિયમ છે। ક્યારે પણ આત્માને સર્વવ્યાપક માનવો નહીં, અને જો સર્વવ્યાપક માનશું તો ધ્યાન કરવા માટે બહિર્મુક્તામાં જવું પડશે, કારણ કે સર્વવ્યાપક છે, હું ગમે ત્યાં નજર કરી શકું। આત્મા લોકાકાશ જેટલું એનું માપ છે, પણ શરીર પ્રમાણ છે। આત્માના પ્રદેશોને જો તમે અનફોલ્ડ કરો, એનો વિસ્તાર થાય તો કેટલો છે લોકા, પણ અત્યારના કેવો છે? શરીર પ્રમાણ, લોકાકાશ જેટલા પ્રદેશ જેટલું માપ છે, પણ પ્રમાણ અત્યારના કેટલું છે? શરીર પ્રમાણ। અને દરેક જીવને લાગુ પડે છે, માટે કેવું છે? નિરાબાદ પણ છે। બીજું એક શું લીધું છે? આત્મા જે છે એ ચેતન પણ છે। કયો જીવ? ટાઈમ પૂરો થઈ ગયો છે, પૂરું થોડુંક લઈએ કે બીજું ચેતન પણ છે। એ ચેત આમાં જ છે, કૃપાળુદેવના પત્રોમાં જ છે કે એક કેવું છે? પ્રદેશ પાણુ છે, એમાં આગળ આવશે। આટલું જ એવું લાગ્યું હતું કે અમે આવા પદાર્થને અમે જાણ્યો છે અને તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે પરમાત્મા, કે અમે પ્રગટ જાણ્યો છે, જાણી કરીને પ્રગટ કર્યો છે અને એવો જ અમે કહ્યો છે। ત્રણેય એક સિક્વન્સમાં લિંકમાં આવી ગયું, અમે જાણ્યો છે, અમે એવો પ્રગટ કર્યો છે અને એવો જ અમે કહ્યો છે। અને જે લક્ષણે કહ્યો છે, આ જે લક્ષણ છે સાત લક્ષણ, તે સર્વ પ્રકારના બાધા કરી રહીત એવો કહ્યો છે। બાધા જેમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ, કોઈ પણ દોષ એમાં આવતો નથી એ રીતે કહ્યો છે। તો અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે અને પ્રગટ તેજ અમે આત્મા છીએ। અમે શક્તિ રૂપે કયો છે અને પ્રગટ રૂપે અમે પોતે છીએ। શક્તિ રૂપે તો કોની પાસે છે? દરેક પાસે છે, પણ પ્રગટ રૂપે જે છે અમે એ છીએ, અમે આત્મા છીએ। અને એનો પહેલો બોલ છે કે એમાં આત્મા સમતા નામના લક્ષણે યુક્ત છે, એમાં અસંખ્ય પ્રદેશ, કોઈ પણ જીવ માત્ર અસંખ્ય। બીજું જીવ કેવો છે? ચૈતન્ય પણે રહેલો છે। બધા જીવ છે એવી રીતે કેવા છે? અરૂપી પણે છે। અને એવા જ આત્મા ક્યારે છે? ત્રણેય કાળે છે। અને આ રીતે વિચાર કરીએ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચાર બોલાવી શકે। દરેક આત્મા અસંખ્ય પ્રદેશી, તો આત્મામાં કોણ આવ્યું? દ્રવ્ય। અસંખ્ય પ્રદેશમાં શું આવ્યું? ક્ષેત્ર, ચેતનપણું, એ શું આવ્યું? એનો ભાવ આવ્યો અને ત્રણેય કાળે છે એનો કાળ. આ રીતે થોડા શબ્દોમાં પણ આખા આત્માનું એક અસ્તિત્વ, કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ આવી રીતે ચાર પ્રકારે હોય છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને એવી રીતે સુંદર રીતે વર્ણન કર્યું. આ તો હજી એક સમતાનો બોલ. અને આ રીતે ખરેખર નાનું એ કરીને આમાં સમતા શું આવી? સમાનપણું, સંતાપપણું, ઇષ્ટ અનિષ્ટપણું ઓછા, કે દરેક આત્મા અસંખ્ય પ્રદેશી છે. તું હું કામ હીન થા છો કે મારી કાયા નાની છે, નાની મોટી છે. રાગ દ્વેષ હિનાદિક પણ ક્યારે થશે? નાનું મોટું તને લાગશે. અરે એ આત્મા કદાચ 500 નહીં 525 ધનુષ નો હો અને હું કદાચ 7 હાથ નો હો. અમે બંને અસંખ્ય પ્રદેશી છીએ, અમે નાના મોટા નથી. હિનાદિકતા છોડી દે. એનામાં ચેતનપણું છે, મારામાં પણ ચેતનપણું. હું પણ તણે કાળે આવો ટકનારો છું, એ પણ એ ટકનારો છું. મારે હવે હિંતા અધિકતા તરફ લક્ષ કરવું નથી. મારો આવો સમતા સ્વભાવી આત્મા તરફ દ્રષ્ટિ કરીને સ્વરૂપમાં સમાઈ જવું ને વિતરાગતા પ્રગટ કરવી, આ તેનું નામ સાચી સમતા કહેવામાં આવે.